ફેબ્રુઆરી 21 1980 ફિનિક્સ આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર વ્યાખ્યાન નંબર 24.
આ આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર વિવેચન ચાલે છે. હવે આત્મસિદ્ધિની છેવટની 5 વિષાદ ગાથા રહી છે. ઉપસંહાર એની ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટો નમો તે પામર પાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. અહીંયા ફરી શ્રીમદજીએ આ વાત મૂકેલી છે કે જે માત્ર આધ્યાત્મ શાસ્ત્રો વાંચી કરી અને પોતે જ્ઞાની છે એવું માની લે અને કોઈ પણ નિમિત્ત આદિની જરૂરત છે જ નહીં એવું માની અને નિમિત્તથી દૂર રહે, એટલે કે સદગુરુ આદિ જે કંઈ બાહ્ય નિમિત્તો છે, શસ્ત્રાસ્ત્ર, સદગુરુ, એ ઉપરાંત દયા, દાન, વ્રત, ભક્તિ, તપ આદિ જે કંઈ સાધનો છે, તે સાધનોની ઉપેક્ષા કરી અને ઉપાદાન માત્ર એકની ઉપર આધાર રાખી, અને ઉપાદાન છે તો બધું છે એમ માની આ બધાનો ઇનકાર કરે તો શ્રીમદજી એમ કહે છે કે એને માર્ગની પ્રાપ્તિ થશે નહીં. છેવટે તો ઉપાદાન એટલે દ્રવ્યની નિજ શક્તિ, આત્માની નિજ શક્તિ, અને નિમિત્ત એટલે સંયોગિક જે કારણો. નિમિત્ત એ કરતા ન થઈ શકે એ હકીકત છે, પરંતુ નિમિત્ત વિના પણ કાર્ય ન થાય એ પણ એક હકીકત છે. તો નિમિત્તને નિમિત્ત તરીકે અને ઉપાદાનને ઉપાદાન તરીકે જેમ છે તેમ યથાર્થ સમજવું પડશે. એટલે અહીંયા શ્રીમદજીએ એ વાત બહુ સ્પષ્ટ કરી છે કે માત્ર ઉપાદાનનું નામ લઈ અને ઉપાદાનથી જ કાર્ય થાય એ જાતનો જે ખોટો આગ્રહ છે તે આગ્રહ છોડાવવાને માટે અહીંયા શ્રીમદજી આ ગાથા કહી છે કે ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામેની સિદ્ધત્વને રહે ભ્રાંતિ. એની ભ્રાંતિ એવી ને એવી રહેશે, કારણ કે એ સાચો મોક્ષ માર્ગ છે તો પામશે નહીં અને મિથ્યા કલ્પિત માર્ગમાં ને પોતે સાચો માર્ગ માની લેશે અને તેથી કરીને એનો કદી છુટકારો થાય નહીં. અને જે મુખથી જ્ઞાન કથે, એટલે આ પ્રમાણે મુખથી પંડિતાઈની વાતો કરે જાય, અંતરંગની અંદર એ માર્ગ ઉતરે નહીં અને તેથી કરીને વૈરાગ આદિ જો ઉતરે તો વૈરાગ આદિ બધા ભાવો પ્રગટ થાય, એમાંને કંઈ પ્રગટ ન થાય અને સંસારના જે કંઈ ઇન્દ્રિયજનિત વિષયો છે તે વિષયોની અંદર રક્ત રહે અને છતાં પોતાની જાતને શાસ્ત્ર જ્ઞાન છે પોતાને, અને એ જ્ઞાનને હિસાબે જાણે પોતે જ્ઞાની છે એમ માને તો ખરેખર એ જ્ઞાની નથી. અને આવી જે કોઈ વાતો કરે છે તે તો ખરેખર સાચા જ્ઞાનીનો દ્રોહ કરે છે. મહાપુરુષોએ શાસ્ત્રની રચના કરેલી છે તેમાં નિશ્ચયની અપેક્ષાએ પણ વાતો કરેલી છે, એવા શાસ્ત્રો પણ છે, વ્યવહાર અપેક્ષાએ વાતો કરી છે એવા પણ શાસ્ત્રો છે, એટલે જ્યાં જેમ છે તેમ નહીં સમજતા, માત્ર આધ્યાત્મશાસ્ત્ર પ્રત્યેનો વિશેષ શોખ કરી અને જે સાધનો છે, બાહ્ય સાધનો છે, જે બાહ્ય સાધનો આને સહાયક છે તે સાધનોની ઉપેક્ષા કરે, માત્ર ઉપેક્ષા કરે એટલું જ નથી, પરંતુ પોતે જ્ઞાની નથી, પોતાને કોઈ પણ અંતરંગ ઉતરો નથી, અંતરમાં અંતર અનુભવ નથી, અને શબ્દ જ્ઞાની થઈ અને મોટી વાતો કરી અને સંસારની અંદર જ રહ્યો છે તેવો જીવ જો આ પ્રકારનો પોતે જ્ઞાની છે એવો ડોળ કરે તો એ ખરેખર એક પ્રકારે તો જે સત છે અને સત્પુરુષ છે એનો દ્રોહ કરે છે. એટલે કે વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ નિશ્ચય અને વ્યવહારથી જેમ છે તેમ જાણી અને પોતાના સ્વરૂપ એ સ્વરૂપનો આશ્રય કરી પોતે પ્રથમ જે કંઈ સત્શાસ્ત્ર ત્યાગ વૈરાગ આદિ જે કંઈ શાસ્ત્રનો સત્સંગ આદિ જે કંઈ સાધનો છે તે સાધનોથી પોતાની લાયકાત પ્રગટ કરી અને પછી પોતાની લાયકાત બરાબર તૈયાર થઈ આધ્યાત્મશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જો પોતે માર્ગમાં પ્રવેશ કરે એટલે કે એ પ્રમાણે પોતે પોતાના આચારની અંદર મુકતો જાય તો જરૂર માર્ગ પામે. પણ અહીં તો કહે છે કે મુખથી જ્ઞાન કથે, અંતરમાં રાગ મોહ તો એવો ને એવો પડ્યો છે એવા જીવની એ વાત કરી છે. છેવટે તો મોક્ષ માર્ગ પોતાના આત્મા આશ્રિત જ છે, એટલે કે ઉપાદાન આશ્રિત છે, એટલે ઉપાદાન ના આશ્રયે જ એ માર્ગ પ્રગટ થાય એમ છે. પરંતુ એ જ્યાં સુધી એવો જે જીવ છે તે નિમિત્તાદિની ઉપેક્ષા કરતો નથી, વસ્તુ જેમ છે તેમ જ્યાં જેની જેવી જરૂર છે તે પ્રમાણે તે સાધનોનો ઉપયોગ કરે છે, પણ આ જે શુષ્ક જ્ઞાની છે એ માત્ર વાતો કરે છે અને એના અંતરની અંદર આ વાત ઉતરી નથી, એટલે એનું જે વર્તન છે એ તો અજ્ઞાની જેવું જ છે, એટલે કે મોહની અંદર જ રચોપચો રહે છે, માત્ર વાત કરે છે. તો આવા જે માત્ર શુષ્ક જ્ઞાની છે તે પામર કયા, અહીંયા સમજે કે ખરેખર તો એ પામર છે, કારણ કે માર્ગ મળ્યો નથી, માર્ગથી બહુ દૂર છે, બાહ્ય સાધનો પણ છોડી દીધા છે, એટલે કે પુણ્યબંધ આદિ એ વાતો પણ એને જતી કરી અને માત્ર પોતાને જ્ઞાન નથી છતાં જ્ઞાની કેવડાવી અને પોતાનું માન એટલે કે કસાય ઉલટું એને વધાર્યો, જે સશાસ્ત્ર અને સત્સાધનોથી જે કસાય આદિની મનતા કરવી જોઈએ એ વાત તો બાજુએ રહી, પરંતુ અને તો બાહ્ય જે સાધનો છે કે જેથી કસાયની મંત્રતા આદિ થાય, વૈરાગ આદિ આવે અને તેથી શુભ બંધ પડે, એ શુભ બંધ તો છેટો રહ્યો, એ તો એને બધું છોડી દીધું અને મોહમાં વર્તે છે એટલે પાપનો તો બંધ કર્યા કરે છે એવો ને એવો ને એવો જ, અને વધારામાં પોતાને જ્ઞાની કેવડાવીને મોટું માન અંતરની અંદર માન કસાય પોષે છે. તો આવો જીવ ખરેખર મોક્ષ માર્ગમાં તો નથી પરંતુ શુભમાં પણ ઉભો નથી, એટલે કે એ ક્યાંયનો નથી. તો આવો જે છે એને પામર કયો અને આવા જે જીવો છે એ માત્ર એક નયનું અવલંબન લઈ અને મોક્ષ માર્ગ માનીને બેઠા છે એવા શુષ્ક અજ્ઞાતિઓ એ ખરેખર તો જ્ઞાનીઓનો દ્રોહ કરી રહ્યા છે. પછીની ગાથામાં કહે છે કે દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ હોય મુમુક્ષુ ઘટો વિશે એ હિ સદાય સુજાગ. આ જે સાધનો કયા, દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ, આ તો મુમુક્ષના અંતરમાં હોવું જોઈએ. જો આવા આ વાત ન હોય તો એને મોક્ષ માર્ગમાં પ્રવેશની લાયકાત જ નથી. એટલે આ જે સાત્વિકતા છે તો મુમુક્ષુને સાત્વિકતા તો હોવી જ જોઈએ, અને સાત્વિકતા ન હોય તો પછી એને સાચો માર્ગ પ્રાપ્ત કરવાની શક્યતા જ નથી. તો અહીં તો કહે છે કે આવો મુમુક્ષુ કોણ? કે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ આ બધા ગુણો હોવા જોઈએ. કોઈ મુમુક્ષુ ઘટવીશે, મુમુક્ષુ હોય એના અંતમાં આ બધા ગુણો હોય જ. અને આવો જે મુમુક્ષુ છે એ સદા સુજાગ્ય, એ હંમેશા જાગૃત હોય છે. અને જાગૃત હોવાને હિસાબે ક્યાં કયા સાધનનો ઉપયોગ કરો તે બરાબર જાણે છે, અને વિવેકપૂર્વક જ્યાં જે કંઈ સાધનો હોય છે તે સાધનો પોતે અપનાવી અને મોક્ષ માર્ગમાં ગુરુ આજ્ઞાએ, ગુરુ નિષ્ઠાએ પ્રવેશ કરે છે. હવે કહે છે કે મોહ ભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. હવે અહીંયા આ આત્મસ્થિતિ શાસ્ત્ર પૂરું કરતા પહેલા આ બે ને ત્રણ ગાથાઓ શ્રીમદજી જ્ઞાની કેવા હોય એનું સામાન્ય રીતે ટૂંકું વર્ણન કરેલું છે કે મોહ ભાવ ક્ષય હોય ક્યાં, અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. સકળ જગત તે હેઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન ગણિત. તો આ ત્રણ ગાથાની અંદર જ્ઞાની એનું સ્વરૂપ શ્રીમદજીએ બતાવ્યું છે કે જ્ઞાની તો કોને કહેવાય કે જેનો ભાવ મોહભાગ તો ક્ષય થઈ ગયો અથવા ઉપશાંત થયો હોય, શાંત પડી ગયો હોય, એનો મોહ કાં તો જતો રહ્યો કાં તો અતિ અતિ મંદ પડી ગયો હોય, તો જ્ઞાની જે છે એ જગતની અંદર કે જગતના કોઈ પણ ભાવોની અંદર કોઈ રેચા પેચા રહ્યા નહીં, એમાં એ સુખ બુદ્ધિ હોય પણ નહીં, અને જે કંઈ જગતના એટલે કે જે કંઈ વિષયાદિ ભાવો છે એ વિષયાદિ ભાવોથી જ્ઞાની તો અતિ અલિપ્ત છે, એની અંદર એમને બિલકુલ રસ નથી, એના પરિણામ તો બરાબર લુખા છે. અને એમનો મોહ ક્ષય થયો છે તો એનું ફળ તો થવું જોઈએ ને. મોહ ક્ષય થયો હોય એ માણસ મોહમાં કેવી રીતે ઉભો રહે? અગર તો જેનો મોહ ગળો હોય, ઉપશાંત થયો હોય, તો એ મોહની અંદર કેવી રીતે ઉભો રહે? તો અહીં વાત કરી છે કે જ્ઞાની પોતે મોહનો ક્ષય કર્યો છે, એટલે કે ચતુર્થ ગુણ સ્થાનકથી શરૂઆત કરી અને તેરમે ગુણ સ્થાનક સુધી જ્ઞાની, પૂર્ણ જ્ઞાની તેરમે ગુણ સ્થાનકે છે, જગન જ્ઞાની ચતુર્થ ગુણ સ્થાનકે છે, અને મધ્યમ જ્ઞાની છે છઠ્ઠે સાતમે ગુણ સ્થાનકે છે. તો આ બધા જ્ઞાનીઓ મોહભાવ ક્ષય કર્યો છે, ચતુર્થ ગુણ સ્થાનકે એક અંતર્બંધ કસાયનો ક્ષય છે, એથી કરીને અંતર્બંધીનો ક્ષય હોવાથી એ પોતે પરદ્રવ્યની અંદર ક્યાંય સુખ બુદ્ધિ એને રહી નથી, અને પરદ્રવ્ય પ્રત્યેનો સમગ્ર મોહ પડી ગયો છે. પણ ચતુર્થ ગુણસ્થાનકે સ્થિત જ્ઞાનીને ચારિત્ર મોહના ઉદયને હિસાબે રાગાદિ ભાવ થાય છે, પણ એ રાગાદિ ભાવની અંદર જોર નથી હોતો, લુખાસ હોય છે, એટલે કે એ રાગાદિ ભાવ તીવ્ર નથી હોતો, અતિ મંદ રાગાદિ ભાવ એમને હોય છે. તો એ વાત એમને કરી કે મોહભાવ છે અથવા તે કઈ આવી જેની દશા હોય એને જ્ઞાની કહેવાય. મોહભાવ ક્ષય થયો, મોહભાવ તો એવો ને એવો હોય, અને પોતાની જાતને માત્ર કઈ શાસ્ત્રોનું કઈ જ્ઞાન હોય એથી કરીને પોતાને જ્ઞાન માને, એ તો વાચા જ્ઞાની છે, એ કઈ સાચો જ્ઞાની નથી. સાચા જ્ઞાનીને તો શાસ્ત્રની અંદર જે કઈ કહ્યું છે એના અંતરની અંદર પરિણામ થયો હોય, એને જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ સમ્યક ચારિત્ર, સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન એ પ્રગટ જ્યારે થાય ત્યારે એ પોતાના સ્વરૂપની અંદર પોતે વિશેષતાથી સ્થિર થતો જાય છે, અને જે કંઈ રાગભાવ રહ્યો છે એ રાગભાવ પણ અતિ મંદ છે. તો આવો જે જ્ઞાનીનું આવું જે સ્વરૂપ છે એ કદી પણ મોહની અંદર એટલે કે જગતની અંદર ક્યાંય પણ લિપ્ત થાય નહીં, એટલે કે જગતના કોઈ પણ પદાર્થો એને કિંચિત માત્ર પણ રાગ કરાવી શકે નહીં, એમાં સુખ છે એવું કદી પણ જ્ઞાની માને નહીં. અને સકળ જગત તે હેઠવત અથવા સ્વપ્ન સમાન, આ જગત છે એ જ વાત કરે છે કે સકળ જગત હેઠવત છે, એટલે કે હેઠવાળ જેમ ફેંકી દેવા જેવી વસ્તુ છે, એ કંઈ સંગરવા જેવી કે ખાવા જેવી વસ્તુ નથી. એટલે કે જગતના સમગ્ર પદાર્થો કોઈ સુખનું કારણ જ નથી, એ તો છોતરા જેવા છે, એની કોઈ પણ હિસાબે કોઈ પણ પ્રકારની જ્ઞાનીના મન કિંમત જ નથી. કેમ કે અંતરંગ સુખની જેને પ્રાપ્તિ થઈ છે અને જે સુખ નિરાકુળ છે, જે સુખ અપરિમિત છે અને જે સુખનો કદી અંત ના આવે અને જે સુખ પરના, જે સુખમાં સ્વનો જ આશ્રય છે, પરનો આશ્રય છે, એની પરના આધારિત જે સુખ નથી, એવું જે અકસાયરૂપ સ્વભાવ સુખ, એ સુખ જ્ઞાનીને પ્રાપ્ત થયું છે, એટલે કે તે જગતના જે તુચ્છ ક્ષણિક ખરેખર દુઃખરૂપ છે એવા સુખ પ્રત્યે જ્ઞાની દ્રષ્ટિ હોય જ નહીં. સમગ્ર જગતની સંપત્તિ એ સંપત્તિ એને તુચ્છ લાગે છે. કહ્યું છે ને કે રજકણ કે રિદ્ધિ વિમાનિક દેવની સર્વે માયના પૂતગળ એક સ્વરૂપ જો. રજકણ વિમાનિક દેવની રિદ્ધિ એ પણ જ્ઞાનીને મન તો તુચ્છ છે. એની કોઈ પણ જ્ઞાની એવા મોટો મોટો ભભકો જોયો તો એનાથી કંઈ જ્ઞાની લલચાઈ જાય એ વાત છે જ નહીં. તો આખું જગત હેઠવાળ જેવું એટલે ફેંકી દેવાય ત્યાં, એટલે કે ત્યાં કંઈ પણ રાગ કરવા જેવું, હેઠવાળ ઉપર કોઈ રાગ ન કરે, હેઠવાળ ઉપર કોઈ પ્રીતિ ન કરે. હેઠવાળ ઉપર તો પ્રીતિ કોણ કરે? કે ઢોર હોય હેઠવાળ ઉપર પ્રીતિ કરે, ઢોર હોય ને એ હેઠવાળ ઉપર પ્રીતિ કરે અને બહુ આમ આનંદથી હેઠવાળને પીએ, પણ હેઠવાળને પીએ ઢોર પીએ, માણસને પીએ. એટલે કે જે માણસો વિષયની અંદર આસક્ત છે એને ઘણી ઠેકાણે શાસ્ત્રકારો પશુ જેવા પણ કહ્યા છે. અહીંયા એ વાત કહી કે સકળ જગત હેઠવાળ જેવું જ્ઞાનીને લાગે છે. સકળ જગત તે હેઠવત અથવા સ્વપ્ન સમાન, જે સ્વપ્ન જેમ બધું જૂઠું છે, સ્વપ્નની અંદર સ્વપ્નના ભોગ ભોગવે તો જૂઠા, સ્વપ્નની અંદર દુઃખ ભોગવે તો જૂઠું, સ્વપ્નની અંદર કોઈ પ્રાપ્તિ કરે તો પણ જૂઠી. કેમ કે સપનું જ્યાં સુધી છે ત્યાં સુધી બધું સાચું છે, પણ જાગે એટલે બધું પૂરું થાય. તેમ જગતના બધા પદાર્થો એને સ્વપ્નવત એટલે ક્ષણિક, નાશવંત અને દુઃખના કારણ લાગે છે, સુખના કારણ લાગતા નથી. પરંતુ જ્ઞાનીને પર પદાર્થો એ દુઃખનું કારણ નથી હોતું. પર પદાર્થો તો માત્ર એમને જ્ઞેય થાય છે, પર પદાર્થોને પર પદાર્થ રૂપે જાણે છે, જ્ઞેય છે. પર પદાર્થોમાં આસક્તિ જો કરે તો આસક્તિ દુઃખરૂપ થાય, પણ જ્ઞાનીને આસક્તિ છે જ નહીં. એટલે જ્ઞાની હંમેશા પોતાના સ્વભાવ ભાવથી પરિતૃપ્ત છે. શ્રીમદજીએ કહ્યું છે ને પરિતોષ પણ એક મોટો ગુણ છે જ્ઞાનીનો. જ્ઞાની તો કૃતકૃત્ય છે, એને એવું કંઈ કરવાનું પણ બાકી રહ્યું નથી, કંઈ પામવાનું બાકી નથી. જે કંઈ લેવા જેવું હતું તો બધું લઈ લીધું છે, અને જે કંઈ ત્યાગવા જેવું હતું એવું બધું એને ત્યાગી દીધું છે. એટલે જ્ઞાનીને તો આખું જગત, શ્રીમદજી એક ઠેકાણે કહ્યું છે, એમને તો આખું જગત સ્મશાનવત લાગે છે. એટલે કે એમાં કઈ રસ નથી. સ્મશાનમાં કોને રસ હોય? સ્મશાનની અંદર કોઈને સ્મશાનમાં જાય ત્યાં કોઈને આનંદ ના આવે. એમ આખા જગતના પદાર્થો ની કોઈ પણ પ્રકારની કિંમત એથી પ્રત્યે જ્ઞાની અતિ અતિ ઉદાસ છે. એ વાત શ્રીમદજી અહીંયા બહુ સ્પષ્ટતાથી કરી છે કે સકળ જગત તે હેઠવત અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ પ્રાંત, બાકી બધું જૂઠું છે. બાકી આવું જો ન હોય, આ પ્રમાણેની જો દશા ન વર્તી હોય તો એ અજ્ઞાની છે. શ્રીમદજીએ તો ત્યાં સુધી પણ વાત કરી છે કે જ્ઞાની છે એને દેહમાં પણ, પોતાના દેહમાં પણ બિલકુલ પ્રીતિ નથી. દેહ પણ જાણે પર જ છે અને દેહનો નાશ થતાં અગર તો દેહ મૃત્યુ આવે તો જ્ઞાનીને એનો એનાથી કંઈ ભય લાગતો નથી. જ્ઞાનીને મન તો મૃત્યુ છે તે મોક્ષો બરાબર છે, કારણ કે એ તો પોતાના સ્વરૂપમાં છે અને સ્વરૂપની અંદર હોવાને કારણે પ્રતિક્ષણ એ તો મોહને, જે કંઈ ચારિત્ર મોહનો ભાવ રહ્યો છે એને ટાળતા જઈ અને વિશેષ વિશેષ પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ અને વિશેષ વિશેષ સુખનો પ્રયોગ કરે છે, સુખમાં આવે છે, તેથી કરીને દેહ જાય તો પણ એમને કંઈ દુઃખ થતું નથી. પણ મૃત્યુને જ્ઞાન છે તે મૃત્યુને પણ મોત્સવમાં ફેરવી નાખે છે. આ તો જ્ઞાનની તાકાત છે, કાં તો જ્ઞાનનું સામર્થ્ય બતાવે છે. એ જે જ્ઞાન છે આખા જગતને મૃત્યુ છે એ ભયંકર દેખાય છે, ત્યારે જ્ઞાનીને મૃત્યુ છે એ ભયંકર ન દેખાય, મૃત્યુને મોત્સવ માને છે. એટલે કાં તો જ્ઞાનની તાકાત બતાવે છે કે જ્ઞાન શું કામ કરે છે, મૃત્યુને મોત્સવમાં ફેરવી નાખે. તો છેલ્લી ગાથામાં તો એમને કહ્યું કે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, દેહ તો છે જ્ઞાનીને છતાં દેહથી અતીત, દેહથી અત્યંત જુદા પોતે વર્તે છે. એટલે કે પોતે તો આત્મરૂપ જ પોતાને માને છે અને આત્મરૂપ જ પોતે વર્તી રહ્યા છે. દેહ પોતાનો નથી, દેહની ક્રિયાઓ પોતાની નથી, અને દેહ છે તે માત્ર સંયમ, જ્ઞાનીનો દેહ છે તે માત્ર સંયમ હેતુ. એ જ્ઞાની દેહ ટકાવે છે તો એ માત્ર સંયમના હેતુથી ટકાવે છે. જ્ઞાનીને બીજો કોઈ દેહ ટકાવવાનો હેતુ હોતો નથી. પૂર્વકર્મ જે છે એ પૂરું કરવા માટે જ્ઞાનીનો દેહ છે. એ ઉપરાંત જ્ઞાનીનો દેહ છે તે મુમુક્ષુ જીવને પણ ઉપકારક થાય. પરંતુ જ્ઞાનીની બધી પ્રવૃત્તિઓ જે કંઈ છે તે પ્રવૃત્તિઓ પોતાના સ્વરૂપમાં સ્થિર થવાની છે, અને એને માટે દેહ જેને ટકાવવો પડે તો માત્ર સંયમ હેતુને માટે, પોતાના સ્વરૂપના હેતુ માટે ટકાવે છે. અને છેલ્લી ગાથા દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. આવા જે મહા અદભુત જ્ઞાન દશા પામેલા એવા જ્ઞાનીના ચરણની અંદર વંદન કરે છે. અને આ પ્રમાણે આધ્યાત્મ શાસ્ત્ર સિદ્ધિશાસ્ત્ર છે એની આ છેલ્લી ગાથા પૂરી કરે છે. અને એની આગળની ગાથામાં કહ્યું કે સ્થાનક પાંચ વિચારીને છઠ્ઠે વર્તે જે પામે સ્થાનક પાંચમું એમાં નહીં સંદેહ. જે મુમુક્ષુ જીવ, જે સાત્વિકતા સહિત હોય, જેનામાં મુક્ષતાના ગુણ હોય, એવો જીવ જો આ જે આત્માના છ પદ કીધા એની અંદર બરાબર પોતે સમજી અને મોક્ષ માર્ગમાં જો પ્રવેશ કરે તો એ જરૂર મોક્ષને પામે, એમાં કોઈ પણ પ્રકારનો શંકા કરવા જેવું નથી. અને એનો અર્થ તો શું છે કે શ્રીમદજી અહીંયા ખાતરી આપી દીધી છે કે અમે આ જે માર્ગ કયો છે તે માર્ગ યથાર્થ છે, અને યથાર્થ જો આ માર્ગનું અનુસરણ કરવામાં આવે તો જરૂર આત્માની સિદ્ધિ થાય, એટલે આત્માની પ્રાપ્તિ થાય, આત્માનો અનુભવ થાય, આત્મદર્શન થાય, અને તેથી પૂર્ણતા એ પહોંચી અને સંપૂર્ણ મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે કે આત્મસિદ્ધિ શાસ્ત્રનો જે ઉદ્દેશ છે, સ્વરૂપ પ્રાપ્તિ, એ ઉદ્દેશ આત્મસિદ્ધિ શાસ્ત્રના જે છ પદ કીધા છે, સ્થાનક પાંચ વિચારીને છઠ્ઠે વર્તે જે પામે સ્થાનક પાંચમું, એટલે મોક્ષ પાંચમું જે કહ્યું તે મોક્ષ. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. એટલે જે છઠ્ઠું પદ મોક્ષનો ઉપાય છે, એ યથાર્થ જો મુમુક્ષુ થઈ અને યથાર્થ ગ્રહણ કરે તો જરૂર એ મોક્ષ પામે, એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ રાખવા જેવું નથી. આ તો નક્કી માર્ગ છે, અપ્રતિહત, આ વાત અપ્રતિહત છે, આમાં કોઈ શંકા કરવા જેવું જ નથી. જો એ અપ્રતિ જે મુમુક્ષુ છે એ માર્ગે અપ્રતિહત ધારાએ ઉપડે તો જરૂર એ મોક્ષ પામે, એવી ખાતરી શ્રીમદજી આપે છે. અને આત્મસાધ સિદ્ધિ શાસ્ત્ર જે છે એનો મુખ્ય ઉદ્દેશ આત્મા જેમ છે તેમ આત્માને જાણવો, આત્માને અનુભવવો, અને એ દ્વારા આત્માને પૂર્ણ ચારિત્ર પ્રગટ કરી અને મોક્ષ પ્રગટ કરી સંપૂર્ણ સુખ, અનાકુળ સુખની પ્રાપ્તિ કરે, એ જે આશય આત્મસિદ્ધિ શાસ્ત્રનો છે તે આશય જરૂર મુમુક્ષુ પામી શકે. આ પ્રમાણે આ આત્મસિદ્ધિ શાસ્ત્રનું જે વિવેચન છે તે વિવેચન હવે પૂરું થયું છે અને ફરી આપણે એક સામાન્ય વાત જોઈ જઈએ. એ આખું જે આત્મસિદ્ધિ શાસ્ત્ર છે એની સંકલના શ્રીમદજીએ બહુ સુંદર કરેલી છે અને એ સંકલના ની અંદર એમને મિથ્યા આગ્રહો છોડાવી સદગુરુ નિશ્રાએ જવાને માટે પ્રથમ વાત કરી અને મુમુક્ષતાના જે જે લક્ષણો કયા તે લક્ષણો કસાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ અંતરદયા તે કઈ જિજ્ઞાસ એવા જિજ્ઞાસુ જે જીવ એના આ લક્ષણો વાળા જિજ્ઞાસુ જીવ જો સદગુરુ નિશ્રાએ અને સદગુરુની આજ્ઞાએ વર્તે તો જરૂર એ મોક્ષ પામે અને સદગુરુએ આજ્ઞાએ વર્તી અને સદગુરુ દ્વારા આ છ પદ જે શ્રીમદજી આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદર વિસ્તારથી કહ્યા છે તે પદનો ખૂબ ઊંડાઈથી વિચાર કરવો પડશે. આ કોઈ સામાન્ય વિચાર ઉપર ઉપર વિચારે કામ આવે એવું છે નહીં, પણ સૂક્ષ્મતાથી દરેકે દરેક પદનો વિચાર કરી અને જે જીવ અંતરની અંદર શોધ કરશે, કેમ કે મોક્ષ માર્ગ છે તે આત્મામાં છે, આત્માની બહાર નથી, એટલે કે જ્યાં સુધી એ આત્મ સંશોધન અંદર નહીં કરે, માત્ર બાહ્ય સાધનોને વળગશે જીવ તો એને મોક્ષ માર્ગની પ્રાપ્તિ ન થાય. બાહ્ય સાધનો એ પણ એને અમુક સાત્વિક દશા સુધી લઈ જાય, પણ જે મોટર હોય કે કોઈને ઘેરે જવું હોય તો મોટર હોય તો આપણે આંગણા સુધી મોટર લઈ જાય, પણ ઘરમાં હોય તો આપણે મોટરમાંથી ઉતરીને ચાલીને જ જવું પડે, એટલે કે ત્યાં મોટર કામ ના આવે. એ પ્રમાણે અહીંયા પણ જે બાહ્ય કંઈ સાધનો છે, દયા દાન વ્રત ભક્તિ તપ સત્શાસ્ત્ર સદગુરુ નિશ્રા આદિ, તે બધા આપણને આંગણા સુધી પહોંચાડે, એટલે કે આપણે અંદર જવાને માટે જે આંગણામાં આવ્યો હોય એ અંદર જવાને માટે લાયક, જે ઘરથી ગાઉ દૂર હોય કે અંદર જવાને માટે લાયક ગણાય નહીં. તો આ પ્રમાણે આંગણે આવ્યો હોય એવો જીવ પછી પોતાના અંતરની અંદર સંશોધન આ છપત દ્વારા કરે અને જેમ જેમ અંદર ઉતરતો જાય તેમ તેમ અંદરથી એને પોતાને અંશે અનુભવ થાય અને ધીરે ધીરે એ અનુભવ વધતા એને સમ્યક દર્શન થાય અને સમ્યક દર્શન થયા પછી સમ્યક ચારિત્ર પોતે પ્રગટ કરે. એટલે આત્મસિદ્ધિ શાસ્ત્ર ફક્ત 142 ગાથા છે, પરંતુ સમગ્ર જૈન શાસ્ત્રનો નિચોડ શ્રીમદજીમાં ભરી દીધો છે. એટલે જે મુમુક્ષુ હશે, જે નિકટભવી જીવ હોય, તેને આ શાસ્ત્ર મહા ઉપકારી છે. આજે આ આત્મસિદ્ધિ શાસ્ત્રનું આ છેલ્લું પ્રવચન પૂરું થાય છે. આ આત્મસિદ્ધિ શાસ્ત્રનું પ્રવચન અમેરિકાની અંદર ફિનિક્સની અંદર થયેલ છે અને અમેરિકાની અંદર જે આપણા જૈન અને અન્ય હિન્દી ભાઈઓ વસે છે તે ભાઈઓના માટે ખાસ તો આ વિવેચન કરેલું છે અને જે કઈ ભાઈઓને આ જે વ્યાખ્યાન 24 થયા છે એ 24ની વિશે કઈ પણ વિશેષ માહિતી આદિ જોઈતું હોય તો એમને કિશોર પારેખ 24 વેસ્ટ ઇન્ટરલેકન ડ્રાઈવ ફિનિક્સ એરિઝોના 85023 એ સરનામે સંપર્ક સાધવો અને કોઈને આ ટેપ આ વ્યાખ્યાન પોતાને ઉતારવા હોય તો તે માટે પણ એમનો સંપર્ક સાધવો. મારા અમેરિકાના 5 માસના રહેઠાણ દરમિયાન આ વ્યાખ્યાનો થયા છે. આ વ્યાખ્યાનો કોઈ પણ પ્રકારની પ્રાયે તૈયારી વિના કરેલા છે તેની પાછળનો એક ભાવ એ હતો કે જેમ અંતરમાં જે વાત આવે એવી અંતરની વાત જ મૂકવી, એટલે આ વ્યાખ્યાનો અંતરથી જે કંઈ ભાવ પ્રગટ કરવા યોગ્ય હતા તે પ્રગટ થયા છે. બાકી તો જૈન દર્શનના ભાવોની બધી વાતો બધી રીતે આવી ન જાય, પણ તેમ છતાં અહીં જે કંઈ પ્રયોજનભૂત વાતો હતી એ પ્રયોજનભૂત વાતોને પ્રગટ કરી છે. આમાં જે કંઈ સારું છે તે સદગુરુની પ્રસાદી છે, અને જે કંઈ કોઈ ઠેકાણે ભૂલ કોઈને દેખાય તો ભૂલની જવાબદારી મારી છે, અને એ ભૂલ શ્રોતાએ જે વિશેષજ્ઞ હોય તે સુધારે. સત્પુરુષો એ જ જગતમાં કલ્યાણકારી છે, અને સત્પુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષે પે વ્યાખ્યાની છે. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, સકળ જગત હિત ખારીણી મોહ, સકળ જગત હિત કારિણી હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી. ઉપમાયા પાણી જને તમારા ખવિત્ય વ્યર્થ, ઉપમાવા પાણી જને તમારા ખવિત્ય વ્યર્થ, વાપ વાથી નિજ મતી મપાજી મેમાની છે. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી. અખો રાજ ચંદ્ર બાલ, અખો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામતાય, ખ્યાલ નથી પામતાય, જિનેશ્વર તણી વાણી જાણીત ને જાણી છે, જિનેશ્વર તણી વાણી જાણીત ને જાણી છે, જિનેશ્વર તણી વાણી, જિનેશ્વર તણી વાણી જાણી તને જાણી છે અનંત 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 બાબ વેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષે પે વ્યાખ્યાની છે અનંત અનંત ભાવ વેદથી ભરેલી ભલી એક જુગે જો બિલાસ પ્રભુ મરા ઓતરે તબ વાસ પ્રભુ મરા ઓતરે તબ વાસ એક જુગે જો બિલાસ મારે પ્રભુ મારા ઉતરે તબ વાસ પ્રભુ મારા ઉતરે તબ વાસ ના ચખું જગ કીર્તિ મેવા નાવૈકુઠે વાસ ન ચખું જગ કીર્તિ મેવ નાવૈકુઠે વાસ સિદ્ધિ મળો જી વન બલી ખો વાસ સિદ્ધિ મળો જી વન બલી ખો વાસ સિદ્ધિ મળો જી વન બલી ખો વાસ તલની આસ પ્રભુ મારા હાય અંતરની યાસ પ્રભુ મારા હાય અંતરની યાસ આક જખાય બે લાસ મારા એક જખાય બે લાસ મારા ઉતરે તબ વાસ પ્રભુ મરા ઉતરે તબ વાસ સફળ વિફળની ના મુજ પરવા ખરજન સેવા સફળ વિફળની ના મુજ પરવા પરજન સેવા મખ જો ધીમા રખો નિરંતર મખ જો ધીમા રખો નિરંતર મખ જો ધીમા રખો નિરંતર પ્રભુ મખયો ધીમો રખો નિરંતર તવ ચરણ વિશ્વાસ પ્રભુ મારા ઉતરે તવ વાસ પ્રભુ મારા ઉતરે તવ વાસ જુખ અભિલાસ મારી પ્રભુ મારા ઉતરે તબ વાસ પ્રભુ મારા ઉતરે તબ વાસ હે પ્રભુ મારા હા नानक जुखैज अभिलाष मारे तब मर खऊ अवतरे तब पास प्रभु मरा प्रभु मरा तुरे तब बास प्रभु मरा तुरे तब बाख जुख अब ला सुमारी जुख जब ला सुमारे आख जुख आख जुखे एक जुखे एक जुख आख जुख जब ला मारे मर कौतरे मर औतरे तब प्रभु मर औतरे तब प्रभु मर औतरे तब प्रभु मरा औतरे